તારીખ 22/6/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 રૂપિયા પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 569 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
આપનો સ્વવિગત કાગળ એક તથા પત્રું એક પ્રાપ્ત થયું છે. બે પત્રો મળ્યા છે સુભાષભાઈને. તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી એ વાત અંદેશારહિત લાગે છે. શું કહે છે કે આ જીવે ધર્મના સાધન તો ભૂતકાળમાં કર્યા છે, અનેક પ્રકારના ધર્મ સાધન કર્યા હોવા છતાં નાને પુરુષે કહ્યું તે પ્રમાણે નથી કર્યું, પોતાના સ્વછંદે કરેલા છે. એમાં મને શંકા લાગતી નથી એમ કહે છે. નિશંક એમ વાત છે કે જો જ્ઞાની પુરુષની આજ્ઞાએ ધર્મ સાધન કર્યા હોય તો અવશ્ય અવશ્ય એનું ફળ આવે ને. પણ જીવને નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે એ વાત પણ એમ સિદ્ધ કરે છે, નિશંકપણે સિદ્ધ કરે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાએ જીવ ચાલ્યો નથી, એને મન ફાવે એમ કર્યું છે, પોતાને મન ફાવે એમ કર્યું છે. જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં અથવા હોત નહીં. જો જ્ઞાની પુરુષની આજ્ઞાએ એને સાધન કર્યું હોત તો એના સંસાર પરિભ્રમણનો નાશ થઈ જ ગયો હોત. આજ્ઞાંકિતપણે રહેવામાં કેટલો ફાયદો છે, એનું સંસાર પરિભ્રમણ જાય છે. એક એટલી સૂજ આવી જાય તો જીવ બચી જાય, તો જીવ આડે અવળે જાતો બચી જાય, નહીતર ક્યાં આડે અવળે ભારે ભરાઈ જાય એની પોતાને ખબર ન પડે. આમ છે નાની પુરુષની આજ્ઞા છે કેમ પરિભ્રમણ બચી જાત, પરિભ્રમણમાં કેમ મટી જાત, શા માટે એને પરિભ્રમણ હોત નહીં. કે નાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, જીવને ભવમાં જતો રોકે એવી આજ્ઞા છે. એમ નહીં જાતો, એમ નહીં કરતો. નાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ શા માટે એમ છે? કારણ કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અર્થ એટલે પ્રયોજન, અહીંયા જેને આત્માનું હિત કરવા સિવાયનું બીજું કોઈ પ્રયોજન છે નહીં, અને આત્માર્થ પણ સાધે, પ્રારબ્ધ સાધ્યનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા એ ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે છે. શું કારણ છે? શા માટે જ્ઞાનીની આજ્ઞા ભાવમાં જ ભરી પરિભ્રમણ કરવા ન દે, એમ શા માટે? કે એમને તો આત્માર્થ સિવાય કોઈ બીજું પ્રયોજન નથી, આત્માનું હિત સધાય એ સિવાય કોઈ બીજું પ્રયોજન તો એમને છે નહીં. એમનો દેહ પણ પ્રારબ્ધ વસાત છે, જે કંઈ દૈહિક પ્રવૃત્તિ છે એ પણ પ્રારબ્ધ યોગ્ય પ્રવૃત્તિ છે. એમને કાંઈ દેહનું મમત્વ નથી, દેહાત્મ બુદ્ધિ ચાલી ગઈ છે. એવા જે જ્ઞાની પુરુષ છે જેમને દેહાત્મ બુદ્ધિ રહી નથી, તેમની આજ્ઞા સામાજીવને ફક્ત આત્માર્થમાં પ્રેરે છે, એ સામાજીવને આત્માર્થમાં લઈ જાય છે. કેમ કે એમને પણ આત્માર્થ સિવાય કોઈ પ્રયોજન નથી, માટે. અને આ જીવે તો પૂર્વે પૂર્વકાળે કોઈ આત્માર્થ જાણ્યો નથી, પોતે તો અજાણ્યો છે. એને તો પોતાને તો ખબર નથી કે કેવી રીતે મારું હિત સધાય. હું તો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે, આત્માર્થને તો ખબર નથી પણ ભૂલી ગયો છે, એ વાત જ ભૂલી ગયો છે. તે પોતાની કલ્પના કરે, સાધન કરે, તેથી આત્માર્થ ન થાય અને હું તો આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. આત્માર્થ તો ન થાય, પોતાની કલ્પના એ સાધન કરે, પછી ભલે શાસ્ત્ર માટે કે ભલે ભલે પછી વ્રત સંયમ કરે કે ભલે પછી પૂજા ભક્તિ કરે, ગમે એ કરે નહીં, એને આત્માર્થ તો ન થાય પણ હું કાંઈક મારું આત્મકલ્યાણ કરી રહ્યો છું એવું એને દુષ્ટ અભિમાન થાય. અભિમાન થાય એવું નથી લખ્યું, એક વિશેષણ વધારે લગાડ્યું છે. આત્માનું અહિત કરનારું એવું અભિમાન ઉત્પન્ન થાય. દુષ્ટ એટલે શું? આત્માનું અહિત કરનારું એવું અભિમાન ઉત્પન્ન થાય. અભિમાનના ઘણા પ્રકાર છે. કોઈને પૈસાનું અભિમાન હોય, કોઈને શરીરની તંદુરસ્તી અને રૂપનું અભિમાન હોય, કોઈને કોઈને ખાનદાનીનું અભિમાન હોય, કોઈને બુદ્ધિનું અભિમાન હોય. મારા જેવો કોઈ હોશિયાર નથી. એ બધા અભિમાન કરતા હું ધર્મ સાધુ છું એવું જે અભિમાન છે એ વધારે ખરાબ છે. ધર્મ સાધતો નથી છતાં ધર્મ સાધુ છું એવું જે અભિમાન એ સૌથી વધારે ખરાબ છે. કેમ કે ઓલા અભિમાન છૂટતા વાર નહીં લાગે. ચારિત્ર મોહના છે ને, એટલે સ્થૂળ છે, જાડા છે, અને ક્યાંક થપ્પડ વાગે એટલે સીધો ચાલવા માંડે. પૈસાનું અભિમાન એમાં એકાદો ફટકો પડે અને દરિદ્રતા આવે એટલે સીધો હાલવા માંડે, આડો હાલતો. રૂપનું અભિમાન હોય ને એમાં બરાબર ન ક્યાંક દાજી જાય, હરખાઈનું મોઢું થઈ જાય, કોઈ સામું ન જોઈ શકે એવું, હા બધું ઉતરી જાય કે નહીં. આ અભિમાન ઉતારવું મુશ્કેલ છે, કેમ કે આમાં દર્શનનું જોડાય છે. પોતે જે કાંઈ ધર્મ સાધન કરે ને ધર્મક્રિયા કરે ને એનો સંતોષ માન્યો હોય એ અભિમાન એને ઉતરે નહીં જલ્દી. કે જે સંસારનો મુખ્ય હેતુ છે, ઓલા અભિમાન સંસારનો મુખ્ય હેતુ ન કીધા, આ અભિમાન સંસારનો મુખ્ય હેતુ છે. આમ છે, ધ્યાન ખેંચવા જેવી વાત છે. એટલે મુમુક્ષુ જીવે ધર્મ સાધન જ્ઞાનીની આજ્ઞા એ કરવા. નહીતર એવું દુષ્ટ અભિમાન થશે કે એ જેને સંસાર રખડવાનું પરિભ્રમણનું મુખ્ય કારણ એ થઈ જશે. સંસારના બીજા પાપ પરિભ્રમણનું કારણ નહીં થાય, આ પરિભ્રમણનું કારણ થશે. કેમ કે આમાં દર્શન ભોગમાં ધર્મ સાધન હારે છે, એનું માનેલું ધર્મ સાધન એને છૂટવા દે છે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્થિ કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તેથી કલ્યાણ ન થઈ શકે. આ ઘણા ધ્યાનમાં ચડી જાય છે ને, પ્રેક્ષા ધ્યાનમાં જાય છે ને, વિપસ્યના ધ્યાનમાં જાય છે ને, કંઈક પ્રકાર અત્યારે તો ચાલે છે ધ્યાનના કેન્દ્રોમાં. કે એ વાત તો આત્મકલ્યાણમાં સ્વપ્ને નથી, ઠીક છે, બહુ દૂર છે. તે જીવ માત્ર અમસ્થિ કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે, જરાક કશાયની મંદતા થાય ને એને એમ થાય કે મને કાંઈ અંદર અનુભવ અનુભૂતિ થઈ ગઈ એમ લાગે ને, તેથી કાંઈ આત્મકલ્યાણ ન થઈ શકાય. તો પ્રશ્ન કર્યો લાગે છે વર્ગભાઈએ, સાક્ષાત્કાર સંબંધે કાંઈક પ્રશ્ન કર્યો લાગે છે. એ બી હાલતું છે, ધ્યાનમાં આમ થાય ને ધ્યાનમાં આમ થાય ને આપણે ધ્યાન કરીએ ને. રજનીશવાળા ધ્યાન કરાવે છે ને, આ બધું ગોવિંદાવાળા ધ્યાન કરાવે છે ને, કાંઈક ચાલે છે. અત્યારે તો પ્રચાર બહુ થઈ ગયો છે, ધ્યાન કેન્દ્રોનો પ્રચાર બહુ થઈ ગયો છે ને, ધ્યાનની શિબિરો ને એ ને તે ને બધું ચાલે છે. આપણા વાળા ક્યાંય થોડું થોડું એવું કરવા માંડ્યા છે. હા, યતન થવાના ગીરમાં બધી બધી શિબિરમાં એવું ધ્યાન કરાવતા હતા, બ્રહ્મચારી જે આવ્યા હતા ને, બિલકુલ આ ભૂમિકા નથી ધ્યાનની, મુમુક્ષુને ધ્યાનની ભૂમિકા નથી. ધ્યાન અમે ધ્યાન શીખડાવીએ છીએ, પણ હજી તમારા ધ્યાનનું ઠેકાણું નથી, તમે ક્યાંથી ધ્યાનને શીખડાવો? પણ થોડીક ચંચળતા ઘટવાના બે પ્રયોગ આવડે અને એ પ્રયોગ શીખડાવે ને થોડી ચંચળતા ઘટે તો માને કે આપણે ધ્યાન કરીએ છીએ અને કરાવીએ છીએ. બધી ખૂટે રસ્તે ચડી જવાની વાત છે, એ વાત તો આત્મકલ્યાણમાં સ્વપ્ન નથી એમ કે છે. કેમ કે તો આખો ક્રમ જ તૂટી ગયો, શરૂઆતનો ક્રમ જ જુદો છે અને આ તો કાંઈ ક્રમ આવ્યા વિના સીધું ધ્યાન ઉપર લઈ જાય, પછી જ આપણો વાળીને આખું બંધ કરીને. કેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતો છતાં પોતાની કલ્પના એ આત્માર્થ માને તો તેમાં સફળ પણ ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. કાંઈ ખબર ન પડતી હોય, ગંભીર રોગ થયો હોય ને કાંઈ ખબર ન પડતી હોય અને ગમે તે દવા કરે એટલે ઊંટ બીજું થાય, બીજું કાંઈ થાય નહીં. ઊંટ બીજું એટલે હું રોગ વકરે, એ રોગ મટવાને બદલે વકરે હોય, ઉપચાર કરે એ બધા ઉલટા ઉપચાર થયા હોય. એમ પૂર્વથી એ વિષયમાં આંધળો છે, અજાણ્યો છે, અંધ છે એટલે અજાણ્યો છે, રસ્તો જોયો નથી, છતાં પોતાની કલ્પના એ આત્માર્થ માને, પુસ્તકો વાંચીને કે વ્રતાદિ કરીને તો એમાં કાંઈ સફળ પણ ન થાય તો સમજી શકાય એવી વાત છે. હા એ તો પોતે અજાણ્યો હતો ને પોતે કલ્પના એ કરવા માંડ્યો, ઠીક પડે એમ પોતાને ઠીક પડે એમ કરવા માંડ્યો. એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કેવા સાધન કર્યા એને, એ કે હારા નથી કર્યા એમ કે છે. પણ અમે લાખો રૂપિયા દાનમાં દીધા તો કઈ માઠા સાધન કર્યા, મિથ્યાત્મ પોષણ કર્યું અત્યાર સુધી. દાન દઈ દઈને શું કર્યું, અને વ્રતને ઉપવાસ કરીને શું કર્યું, તપ કરીને મિથ્યાત્મ પોષણ, શાસ્ત્ર માંથીને મિથ્યાત્મ પોષણ કર્યું એમ કે. પોતાની કલ્પના એ આવેલો છે, પોતાનો ભાવ કરવાને બદલે પોતાની કલ્પનાએ અહંભાવથી સાધન કર્યા છે બધા, અહંકારથી. એમાં આ મનુષ્યપણામાં માનની મુખ્યતા હોવાથી જીવને અહંકારનો પાર નથી. શું કહે છે, જીવના પૂર્વકાળના બધા માઠા સાધન એમ જણાય છે કે એમ પોતાને વિચારમાં સ્પષ્ટ લાગ્યું છે કે પૂર્વે બધા જે માઠા સાધન કર્યા એ બધા કલ્પિત સાધન, પોતાની કલ્પનાએ કરીને કરેલા સાધન, એ કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય એના માટે અપૂર્વ જ્ઞાન જોયું. એની સાધારણ સમજણ પોતાની દાપણ, પોતાનું દાપણ પ્રમાણે સમજ્યો હોય બિલકુલ ચાલે. ગુરુદેવ તો કહેતા કે કોરી પાટે થઈને બેસતો, સાંભળવું હોય તો કોરી પાટે થઈને બેસતો, કાંઈક લઈને આવ્યો હોઈશ ને તો તને વાત ઘડ બેસશે ને આડું આવશે. માખીનું દ્રષ્ટાંત આપતા, માખી વિષ્ઠા ઉપર બેઠેલી, એમાં એની આગળ છૂંઢ હોય નાક જેવી, કારણ કે એને નાસિકા આગળ તેજ હોય, નાસિકા એને તેજ હોય, ત્રણ ઇન્દ્રિય છે ને, ચોથી ઇન્દ્રિય નથી, એને ત્રણ ઇન્દ્રિય છે, નાક તેજ હોય એને, એટલે જ્યાં મને વાસ તરત આવે. એક ખાંડનો દાણો પડ્યો હોય તો એને વાસ આવે, મનુષ્યને ન વાસ આવે એક ખાંડના દાણાની, એને આવે. વિસ્તારમાં એને વિસ્તારની ગોળી ચડી ગઈ, થોડાક રસકણો એને ઊંઢમાં ચડી ગયા. પછી ફૂલ ઉપર જઈને બેસે તો કે મને તો આ જ વાસ આવે છે, તમે બીજી આવે ક્યાંથી, આડી ગોળી પડી છે, બીજી એક વાસ એને આવે નહીં. એમ પહેલું પકડી રાખ્યું હોય એને, જૂનું પકડી રાખ્યું હોય, જૂનું જે સમજો હોય એ પકડી રાખ્યું હોય, એની મૂકી શકતો ન હોય, એટલે એને નવી વાત કોઈ બેસે. અને નવી વાત છે ને એ બધી અલૌકિક વાત છે, લૌકિકથી સાવ અલૌકિક વાત છે. લૌકિકમાં એમ આવે કે કુટુંબ પરિવારનું પા ભરણ ભરણ પોષણ કરવું, અલૌકિકમાં એમ આવે કે એ પ્રતિબંધ છે તને અધોગતિમાં બી યોજે. હા, આચાર્ય પ્રમાણે એમ કે કડક, એ બધી ધૂતારાની ટોળી છે, તને ધૂતી ખાશે, સંભાળ તારા આત્મકલ્યાણ ને તારી જાતને સંભાળ. આખી વાત ઉલટી સૂટી છે, સંસારની ને મોક્ષની વાત સાવ ઉલટી સૂટી છે. હવે અત્યાર સુધી બધું સાંભળ્યું હોય જુદું અને આવે બધું જુદું, વાત જોડે ઉતરે. કહે છે કે એ બધું મટવા માટે એ બધી કલ્પિત ધારણાઓ, કલ્પિત સમજણ, એ બધું મટવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એના માટે અલૌકિક અપૂર્વ જ્ઞાન જોઈએ, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અહીંયા અપૂર્વ વિચાર એટલે શું, અપૂર્વ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય કે અપૂર્વ વિચાર આવે ત્યારે. અપૂર્વ વિચાર એટલે શું, કેમ કે અપૂર્વ જ્ઞાન આપણી પાસે નથી પણ વિચાર આપણી પાસે છે, તો અપૂર્વ વિચાર હોવો જોઈએ. અપૂર્વ એટલે શું? કે પૂર્વે આ જીવે આત્મકલ્યાણનો આવો વિચાર નથી કર્યો. એવો અંતરમાંથી ઉઠેલી, આંતરડીમાંથી ઉઠેલી આત્મકલ્યાણની ભાવના, એને અપૂર્વ વિચાર કહેવામાં આવે છે. અપૂર્વ વિચાર કહો કે અપૂર્વ અભિપ્રાય કહો, એક મારો આત્મકલ્યાણ સિવાય બીજો કોઈ અભિપ્રાય નથી, એવો અપૂર્વ વિચાર, અપૂર્વ અભિપ્રાય કદી થયો નથી. અને ત્યાં સુધી અપૂર્વ જ્ઞાનની ઉત્પત્તિ થાય નહીં. જ્યાં સુધી એવો અપૂર્વ વિચાર ઉત્પન્ન થાય ત્યાં સુધી અપૂર્વ જ્ઞાનની ઉત્પત્તિ ન થાય. અને તે અપૂર્વ વિચાર, એવો અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? જ્ઞાની પુરુષના આરાધન વિના, જ્ઞાની પુરુષ મળવાને એનો વાત ન લીધી, જ્ઞાની પુરુષના આરાધન વિના, એ અપૂર્વ પુરુષ લીધા છે. જ્ઞાની પુરુષને શું કહ્યા? હા, અપૂર્વ પુરુષ એ લીધા. એવો અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના, આરાધન એટલે અત્યંત ભક્તિ. બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? બીજા કોઈ પ્રકારે પ્રાપ્ત થઈ શકે ને એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે એમાંથી એક સિદ્ધાંત ઉત્પન્ન થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સમ્યક દર્શન લીધું, સીધું સિદ્ધપદ લીધું, એ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પામવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને આવો સહેલો ઉપાય પોતાને ક્યાંય માથું લગાવવાની જરૂર પડે, ભૂલે જ નહીં, ભૂલે તો ઓળા કે તું ભૂલ્યો એમ નહીં. આમ એથી એમ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે, એ વાતનો સ્વીકાર આવે છે, ત્યારથી બીજા દોષનું ઉપસંગો અને નિવર્તવું શરૂ થઈ જાય. બીજા દોષો આપોઆપ શાંત થઈ જાય ને, કેટલાક તો ઉત્પન્ન જ ન થાય. મોટો ફાયદો શું? કે કેટલાક તો દોષ ઉત્પન્ન થતા બંધ થઈ જાય. કેટલાક છે એ રસમંદવાળા, ઉપસમ થાય એટલે રસમંદવાળા થઈ જાય. પહેલો સટ ઉપાય, મોટું ફળ એનું, સિદ્ધપદ એવું મોટું ફળ. આમ ડાક્ટર એમ કહે કે ભાઈ તમારી બે કિડની કામ કરતી નથી, એટલે આ હાલતમાં તો કાંઈ તમે જીવી શકો નહીં. હમણાં મુખનો કેસ છે, નાની ઉંમર, કરી પાંત્રીસ વર્ષ જુવાન માણસ, પૈસા ટકે બધી રીતે સુખી માણસ, અતિથી બે કિડની ફેલ, ઓપરેશન કરાવો, કોઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, એ બહુ સારું કબૂલ. તો કે આટલી આટલી મારી શરતો છે, પૈસા તો ત્રણેક લાખ રૂપિયાનો ખર્ચો થશે, માંધો નહીં, પૈસા તો આપી, એમ એકલા પૈસાથી ન ચાલે. શું કીધું એને? તમે એમ કહો કે અમે બે ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચી નાખીએ એટલે ગમે તેમ વર્તીએ એ નહીં ચાલે મારા ટ્રીટમેન્ટમાં. હું પૈસા લઉં છું એમ નહીં, મારી ઇજ્જતનો પણ સવાલ છે, મારો કેસ ફેલ ન થવો જોઈએ. ઠીક, હું કહું એમ અક્ષરે અક્ષર પાલન કરવું પડશે, નહીં તો હું હાથ ઊંચા કરી દઈશ કે મારું કામ નથી આમાં, તમારે જ્યાં જવું હોય દુનિયામાં જાવ કામ. જેટલી સ્ટ્રીક એની બુદ્ધિ જેટલી સૂચના પાડે, દસ ફૂટ છેટેથી વાત કરવાની, કોઈ ઇન્ફેક્શન ન લાગવું જોઈએ, દસ બાર ફૂટનું અંતર રાખવાનું. મળવા આવે આ ખુરશી ઉપર બેસે, દર્દીના આ ખુરશી ઉપર બેસવાનું એની સ્પેશિયલ રૂમમાં. પછી જોડા બહાર કાઢવાના, સિમ્પલ બહાર કાઢવાના. અહીંયા જે સ્ટરીલાઇઝ કરેલા સ્લીપરો રાખેલા પાંચ પાંચ સાત દસ જોડી, એ પહેરીને અંદર જવાનું છે. જાય અંદર મોટે મૂળ પુત્રની જેમ બાંધવાનું, શ્વાસોશ્વાસ અંદર ન જવું જોઈએ, જળાઈને જવું જોઈએ. હવા આટલી મિનિટથી વધારે બેસવાનું નહીં, ઠીક. આ ટાઈમ સિવાય આમાં બીજા ટાઈમે આવવા નહીં દઉં. બધી કાયદા કાનૂન લખીને પણ બરાબર સ્ટ્રિક્ટલી પાડવાનું, કે જરાય ભૂલ કરી છે ને ખબરદાર, હું પિસ્તોલ કાઢે સીધી જીવો, તું સમજી લેજે. પછી હું નહીં બચાવું, તને કોઈ નહીં બચાવી શકે. એક શરીર માટે, શરીરના એક અવયવ માટે ડાક્ટરની આજ્ઞાએ ચાલવું છે. અને આખા સંસારના બધા જન્મ મરણ મટાડવાના, અણસુખ પ્રાપ્ત કરવા જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું નથી તો જીવનો સ્વસંગ કેટલો મોટો ગણવો, એનું પરિભ્રમણ કોઈ દિવસ મટે. અનંતકાળે એ જ ઉપાય છે, બીજો ઉપાય નથી. 194માં એ લીધું છે, અનંતકાળે એ ઉપાય છે. અને બધા શાસ્ત્રોનો શાસ્ત્રલક્ષ ઉપદેશ લક્ષ જોવા જતાં એ જ માલુમ પડે છે એમ લખ્યું છે. કેમ કે અજાણ્યો આંધળો જીવ કરે શું, એ સિવાય કંઈક કરવા જાય તો બીજે રસ્તે ચડી જાય, હાલવા જાય, ચિંતાનો આગો જાય. હેજી એને પોતા હા એ તો કઢાવી, હા એ પોતાની માની હતી, એમાં પોતા પણ હું કર્યું હતું, પણ શું કામ લાગે, રાખે તો મરી જાય. પોતા પણ હું કરીને મરી જાય તો કે પોતા પણ નહીં કરવાનું, બહુ સારું. તમે જેમ કહો એમ બધું કબૂલ કરે. ઇન્ટેન્સિવ કેરમાં લઈ જાય તો કે તને વાત કરવા નહીં દે, કોઈનું મોઢું જોવા નહીં દે, બધું કબૂલ. જેટલી શરત કે એટલી બુદ્ધિ કબૂલ રાખે છે કે નહીં, પૈસા દઈને પણ, પૈસા દઈને પછી કબૂલ રાખવાની શરતો. મફતમાં મળે એની જીવને કિંમત નથી એવું છે. એક કંઈ નથી, આખું મૂકીને જવું પડે એમ છે. એક જ ગુણમાં ઉતરી ગયા હતા સુભાગભાઈ ને, પહેલેથી જે સૂજ આવી આવી તે નાનીની આજ્ઞાએ ચાલવાનો અદભુત નિશ્ચય. કોઈ પણ રીતે એ બાબતમાં મારે ભૂલ નથી કરવી, એનો અદ્ભુત નિશ્ચય હતો. કરી ગયા એક ગુણથી. એ તો લખ્યું કે એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી બીજા દોષનું ઉપશમનું અને નિવર્તનું શરૂ થાય. આ બહુ જ મહત્વપૂર્ણ વિષય લીધો છે, મુમુક્ષુ માટે ઘણો મહત્વનો વિષય આ લીધો છે. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કયો છે, શું છે બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે. એક પ્રશ્નનો ઉત્તર આપ્યો એમણે, પ્રશ્નો એમ બહુ વચન લખ્યું હતું, પ્રશ્નો લખ્યા એ મુમુક્ષુ જીવે વિચારવા જેવા છે. બીજો એક જીવને કર્મબંધન થાય છે એ સંબંધીનો પ્રશ્ન કર્યો છે. પહેલો પ્રશ્ન એનો પ્રશ્ન શું હશે? પહેલો પ્રશ્ન તો એમ હોવો જોઈએ કે જ્ઞાનીની આજ્ઞાનું મહત્વ શું હશે, કેવી રીતનો પ્રશ્ન હશે, જીવને પરિભ્રમણનું શું મુખ્ય કારણ છે, એવો કોઈ પ્રશ્ન હોવો જોઈએ કે જીવને પરિભ્રમણનું મુખ્ય કારણ શું છે અને એમાં જ્ઞાનીની આજ્ઞા એ કેવી રીતે બચે અને આજ્ઞા ન હોય તો શું દશા થાય, એવો કોઈ પ્રશ્ન હોવો જોઈએ. સુભાષભાઈના પત્રો ખર્ચવાના નથી, 50 પત્રો વમાણિયામાં છે અત્યારે. બસ 5-7 પ્રશ્નો તો પત્રો તો પ્રસિદ્ધ થયા છે, 50 જેટલા પત્રો છે એમને. જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવું એ પણ દુર્લભ છે. એટલે આજ્ઞા સ્વીકારવી, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું એ પણ જીવને સ્વચ્છંદ મૂકવો પડે ત્યારે થાય ને. ત્યારે આમ કહીએ તો આખો આત્મા અર્પણ કરવો પડે સર્વ, એટલે એ પણ જીવને કઠણ પડે એવું છે. પણ જો નિર્ણય કરે કે મારે આમ જ રહેવું છે તો એને કાંઈ વાંધો આવે એવું નથી. એક નિર્ણય કરી નાખે કે મારે જ્ઞાનીની આજ્ઞા મુખ્ય, એ સિવાય મારે કાંઈ મુખ્ય નહીં, મારે જ્ઞાનીની આજ્ઞા મુખ્ય અને એ સિવાય મારે કાંઈ મુખ્ય નહીં, અને જે કાંઈ મૂકી દેવું પડે એ આજ્ઞા આડે મૂકી દેવું છે, જતું કરી દેવું છે, એને આજ્ઞાને ગૌણ કરવી નથી. આટલી જો ગાંઠ મારે તો તરી જાય, પણ એમાં બાંધછોડ રાખે કે નહીં આમાં તો હું મારી ઈચ્છા પ્રમાણે કરું, આ જગ્યાએ તો મારી ઈચ્છા પ્રમાણે કરું, આમાં તો હું મારી ઈચ્છા પ્રમાણે કરું, એટલા માટે તું લખતા હતા. પોતાના બધા પરિણામો હું કરવા લખતા હતા, જે જે વિચારવા આવે વિકલ્પો આવે એ બધા લખતા હતા, સંસારના વિકલ્પો આવે એ લખતા હતા. ગોપાળુ એમને એની સાંગોપાંગ યોગ્યતાની ખબર હતી, એટલે કેટલીક વાત તો એ વાંચતા નહોતા. એમ લખે કે એ તમે અમુક વાત લખો છો ને એ વાંચવામાં, એ શબ્દો વાંચવામાં મારો ઉપયોગ નથી ચાલતો, કેમ કે એ બધી એમને ખબર હતી. પણ આ પોતે બહુ સરળ પરિણામી હતા, પોતાના ભાવોની ચોપડી સાવ ખુલ્લી કરી નાખેલી, ખુલ્લી કિતાબ. એમની પાછળ એક જ એમનો હેતુ હતો, એમની આજ્ઞા બહાર મારે જરાય જવું, અલ્પ પણ આજ્ઞા બહાર જવાનું મારાથી નહીં થતું. આપણી તૈયારી હતી તો તરી ગયા હતા. અને એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. કેવો? સિદ્ધપદનો ઉપાય છે એમનો કીધું, સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આત્મકલ્યાણની ભાવના દ્રઢ કરવી જ જોઈએ. દ્રઢ નથી વર્તતો એટલે હું કે બીજા ભાવ જોર કરે છે, બીજા ભાવ જોર કરે છે એટલે કે પોતાનો સ્વચ્છંદ જોર કરે છે. ત્યાં તો પુરસાદ કરવો જોઈએ. પૂછવું જોઈએ ને તારે આત્મકલ્યાણની ભાવનાની દ્રઢતા નથી તો એ ભાવનાની દ્રઢતા નથી તો રખડવું પડશે. તો રખડવું છે પૂછી લેવું, હજી રખડવું છે, આટલું તો રખડ્યો, હજી રખડવું છે, અનંતકાળ રખડ્યો, હજી થાય કોણ નથી પૂછી લેવું. એ તો પૂરી શક્તિથી પૂરા ઉદ્યમથી આટલો સિદ્ધપદ જો મળતું હોય તો પૂરી શક્તિથી પૂરા ઉદ્યમથી કામ કરવું જ જોઈએ ને. એમાં પૂછવા જેવી શું વાત છે? એ પૂછવા જેવી વાત છે. જો સિદ્ધપદ પ્રાપ્ત થતું હોય તો પછી એમાં શક્તિ ગોપવાનો પ્રશ્ન ક્યાં રહે છે? સવાલ જ નથી રહેતો. કોઈ પણ ભોગે આ કામ કરી લેવું જ જોઈએ, કોઈ પણ ભોગે કરી લેવું. બીજો પ્રશ્ન, શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. વ્યવસાય એટલે વેપારી, વ્યવસાય એટલે વેપાર, અહીંયા પરિણામનો વેપાર છે. કે અજ્ઞાનની જે વ્યાખ્યા કરી છે, ત્યારે જીવને અજ્ઞાન હોય ત્યારે પ્રતિ સમય તે અનંત કર્મને બાંધે, એવો વેપાર કરે કે અનંત કર્મની કમાણી કરે. વ્યવસાયથી કમાણી થાય ને, અનંત કર્મની કમાણી કરે. હું અને અનાદિકાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે એમ કહ્યું છે. દિવેન્દ્ર પરમાત્માએ કેવળ જ્ઞાનમાં કર્મબંધની આવી વાત કરી છે, તે વાત તો યથાર્થ છે. એવી જે વાત કરી છે તે વાત તો યથાર્થ છે. પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું, એ પ્રશ્ન લખ્યો છે, આમાં આ પ્રશ્ન લખ્યો છે કે તો તેવા અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને, તો પણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. સમયે સમયે અનંત કર્મ માનતો હોય તો આ કર્મ કેદી છૂટે? ગમે એવું બળવાન સાધન હોય તો અનંતકાળ લાગે, એનું શું? આ તો મૂંઝાવવું પડે એવી વાત છે ભગવાનની. જોકે કેવળ એમ હોય, જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે, પણ એમાં અપેક્ષા છે એમ કે. તથાપિ જીને પ્રવાસી જીવને અનંત કર્મનો કરતા કહ્યો છે. પ્રવાહપણે, પ્રવાહપણે એટલે શું? એક સમયે નહીં, અમુક 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 સમય થઈને એમ પ્રવાહપણે. બીજું કે દરેક સમયે જેમ કર્મ બંધાય છે તેમ ઉદય આવેલા કર્મો પણ દરેક સમયે નિર્જરાને પામે છે. એટલે કર્મનો આવાગમનનો પ્રવાહ ચાલુ રહે છે એમ કહે છે. જો બંધાયેલા અનંત કર્મો એમને રહી જતા હોય જ્ઞાન થાય ત્યાં સુધી, તો એટલા બધા કર્મો બંધાય કે તમે કહો છો એમ છૂટવા માટે અનંતકાળ જોઈએ એને, પણ એવું નથી. જે જે કર્મો બંધાય છે તે કર્મો ઉદય કાળે પાછા થોડા થોડા નિર્જરતા જાય છે એમ. એનો વ્યય પણ છે, આવક છે એમ, થોડી છે સાથે સાથે. એટલે આવાગમનનો પ્રવાહ છે. તથાપિ જીને પ્રવાસી જીવને અનંત કર્મનો કરતા કહ્યો છે. અનંતકાળથી કર્મનો કરતા તે ચાલ્યો આવ્યો છે એમ કહ્યું છે, પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તો આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે, દરેક સમયે એવા કર્મ બાંધે કે અનંતકાળ ભોગવવા પડે, દરેક સમયે એવા બાંધે કે અનંતકાળ ભોગવવા પડે એમ નથી. દરેક કર્મની સ્થિતિ છે, સ્થિતિ એ પાક આવે, ઉદય આવે ને એમાં સૌથી વધારે સ્થિતિ દર્શન મોહનીય કર્મની પડે છે. બાકી બધા કર્મની સ્થિતિ એથી ઓછી પડે છે. બળવાનમાં બળવાન દર્શન મોહ છે, એનો અનુભાગ પણ વધારે છે અને એની પણ વધારે છે. સૌથી વધારે પ્રકૃતિ દર્શન મોહની છે. 70 કોડાકોડી સાગર, 70 કોડાકોડી સાગરની સ્થિતિ છે, બહુ લાંબી સ્થિતિ છે. એથી બધી કર્મની પ્રકૃતિઓની સ્થિતિ ઓછી હોય છે. અને મુમુક્ષુની ભૂમિકામાં આત્મકલ્યાણનો નિર્ધાર કરીને પ્રાયોગ લબ્ધિમાં જ્યાં આવે ત્યાં 70 કોડાકોડીની બાંધી હોય તો અંત કોડાકોડીમાં આવી જાય, એક કોડાકોડી સાગરમાં આવી જાય. એટલી જીવના માત્ર આત્મકલ્યાણની ભાવનાના પરિણામમાં તાકાત છે. મોક્ષ માર્ગના પરિણામમાં તો કેટલી બધી શક્તિ હોય, હજી તો પ્રાયોગ લબ્ધિના પરિણામમાં એટલી બધી શક્તિ છે કે દર્શકોની સ્થિતિને તોડી નાખે આટલી બધી. એટલે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મો દરેક સમયે બંધાય છે એમ કહેવાનો જીનેશ્વર દેવનો બિલકુલ આશય નથી એમ કહેવું છે. નહીતર તો છૂટે જ નહીં, અનંતકાળે ન છૂટે. આ તો કહે છે કે 6 મહિનામાં ભૂકા કાઢી નાખતો, પુરુષાર્થ કરતો 6 મહિનામાં બધા કર્મના ભૂકા ઉડાઈ જાય, તૈયાર થઈ જાય એક વાર તો પછી વાંધો નથી. દર્શન ભૂમે કાપે છે, કેવી રીતે કાપે છે કે કરવત લઈને કાપે છે, એમ કરવત થી કાપે એમ કાયપા જ કરે. વેદિજ્ઞાન ની કરવત, કરવત ની ઉપમા આપે છે સમયકાળમાં, વેદિજ્ઞાન ને કાયપા કરે. શું કહે છે કે સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મો તે આગામી કે તે ભવિષ્યકાળ માટે ઉપાર્જન કરે છે એમ જીનદેવે કહ્યું નથી. કોઈ જીવ આશ્રય એ વાત દૂર રાખી, કોઈ જીવ આશ્રય એ વાતને દૂર રાખી એટલે અપવાદ રાખીને વિચારવા જતા એમ કે સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે. જીવને એ મોહ પાત્રો પડે છે ને અજ્ઞાન પાત્રો પડે છે એ કોઈ જીવ આશ્રય એ વાત ન ગણવી, દૂર રાખીને એટલે એ વાત ન ગણવી. બાકી બહુભાગ જીવોને અજ્ઞાન અને દર્શન મોહ એવો ને એવો ચાલ્યો આવે છે. કેવું છે, બધા કર્મનું મૂળ એ છે, સર્વકર્મનું મૂળ એ છે. સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન અને મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે એ અજ્ઞાન અને મોહથી અનંતકાળ ભયો છે એને એમને મૂળ છે. કર્મ ભલે ગમે ઓછી સ્થિતિના હોય કે વધારે સ્થિતિમાં બંધાયેલા હોય, સંચિત કર્મની સ્થિતિ ગમે તે હોય, અજ્ઞાન અને મોહ એવો ને એવો છે તો એ અનંતકાળ પરિભ્રમણ કરવાનું બીજ એમાં રહેલું છે. એ બીજને એકવાર બાળી નાખે એમ કહે છે, બળેલું બીજ ઉગે નહીં, બળેલું બીજ નહીં. પછી અને જે પરિણામ વ્રિતા કરે તો હજુ પણ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. ઉપર લીધું ને, સંસારનો મુખ્ય હેતુ શું છે, સ્વચ્છંદે ધર્મ સાધન કરવું, તે વેપાર કરવો ને કારખાનો કરવો ને એ સંસારનો કામ મુખ્ય હેતુ ન લીધો. સ્વચ્છંદે આત્મસાધન ધર્મ સાધન કરવું એ સંસારનો મુખ્ય હેતુ છે. એ ગંભીરતા ભાસતી નથી જીવને. પાપ કરે, ચોરી કરે, દારૂ પીએ, માંસ ખાય તો એને એમ લાગે ઓહો બહુ મોટું પાપ થાય છે, બધું પાપ બહુ થાય છે, આપણે બહુ પાપ થાય, રોજ ચોરીનો ધંધો આ તે ફરાનો ધંધો. પણ આ ધર્મના ક્ષેત્રમાં સ્વચ્છંદ કરે ને એ દેખાતો નથી, એ દેખાતો નથી. ભયંકર પરિસ્થિતિ છે. કહે છે કે જે પરિણામ વ્રતા કરે તો હજુ પણ એમને અનંતકાળ પરિભ્રમણ થાય. ધર્મ કરે છે કે અધર્મ કરે છે? સ્વચ્છંદે એ જીવ ધર્મ કરતો નથી, માને છે કે હું ધર્મ કરું છું, કરે છે તો અધર્મ કરે છે એમ છે. ઝેર ને અમૃત માને કે ઝેર અમૃત થઈ જાય, ઝેર પીએ તો શું થાય, મરી જાય, ઝેર પીએ તો મરી જાય. આ ફૂડ પોઈઝન નથી થતું, કેટલાક ખોરાક બગડી જાય, કોઈ એવા ફળ હોય કે કોઈ એવા ખોરાક હોય બગડી જાય ને એમાં પહોંચ્યું, માણસ ખાય પછી નથી અસર થતી, ખોરાક ખાઈને મરી જાય, ભાઈ ખોરાક નથી પોઈઝન થઈ ગયેલું હતું. એમ સ્વચ્છંદે કરેલું ધર્મ સાધન એ કાળકુટ ઝેર છે. આમ ગંભીરતા ભાસવી, બીજા પાપની ગંભીરતા ભાસે તેના કરતાં વધારે ગંભીરતા ભાસવી. આ બધી વાતો કરી છે જ્ઞાનીઓએ, જીવને બચાવવા માટે કરી છે. અત્યાર સુધી નહીતર સ્વચ્છંદે ચડેલો રહ્યો છે અને સ્વચ્છંદ જ કરે છે. બચાવી લેવા માટે આ બધી વાતો ખુલ્લી ખુલ્લીને કરી છે. શું કહે છે, કોઈ જીવ આશ્રય એ વાતને દૂર રાખી, એટલે કોઈને જ્ઞાનને મોહ પાતળા પીડ્યા હોય તેવા મોમુક્ષુ પણ હોય શકે આત્માથી જીવો, એટલી અપેક્ષા રાખીને વિચારવા જતા એમ કહ્યું કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાનને મોહ પરિણામ, તે હજુ જીવમાં એવું ને એવું ચાલુ આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને પરિભ્રમણ થયું છે, અને જે પરિણામ વર્તા કરે તો હજુ પણ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. એમ કે ગાંઠ છે મિથ્યાતની, ગાંઠ છે અજ્ઞાનની ને મોહની, મિથ્યાતની ગાંઠ છે. ગાંઠ કે છે શેરડી છે, ત્યાં પતરવેલના પાન છે કે સુરણ છે, એની ગાંઠ વાવે. શું કરે, એની ગાંઠ વાવે. પતરવેલી અને પાનની ગાંઠ વાવે, એમાં પાન નીકળ્યા કરે, ઉગ્યા કરે. કાપી લઈએ વળી પાછા નવા અંદરથી થાય, કાપી લઈએ વળી પાછા અંદરથી નવા ગાંઠનો બદલવી પડે. એમાં મોહની ગાંઠ એવી છે, કર્મ બાંધા જ કરે, કર્મ બાંધા જ કરે. અનંત કાળ સુધી કર્મ બાંધા કરે, પરિભ્રમણ ત્યાં જ કરે. હજુ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિશે આખો લોક સળગાવી શકાય એવો ઐશ્વર્ય ગુણ છે. એક અગ્નિનો તણખો ચિનગારી આખા લોકને સળગાવે એટલી શક્તિ ધરાવે છે. ઐશ્વર્ય એટલે શક્તિ, શક્તિ ધરાવે છે. તથાપિ ગુણ એટલે શક્તિ. તથાપિ તેને જેવો જેવો યોગ થાય તેવો તેવો તેનો ગુણ બળવાન થાય છે. જેને બળવા યોગ્ય પદાર્થને જ્યાં જ્યાં એનો સંપર્ક થાય એટલું બાળે, પછી નહીં બળવા યોગ્ય પદાર્થ આવે તો એ ચિનગારી નથી બાળતી, એટલું જ બાળે. પણ એનો અર્થ એમ નથી કે એનામાં શક્તિ ઓછી છે. એમ અજ્ઞાન અને મોહથી કર્મ ઓછા બાંધ્યા હોય અને અત્યારે મનુષ્ય થયો હોય, પણ જો અજ્ઞાનને મોહ એવાને એવા હોય તો શું, ત્યારે કેટલું રખડશે એનો કાંઈ મેળ નથી, હિસાબ નહીં કરી શકે. એ અનંતકાળ પરિભ્રમણ કરવાની શક્તિ અજ્ઞાનને મોહને મિથ્યાત્મા રહેલી. એ દ્રષ્ટાંતે જેમ તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવને રખડવું થયું છે. અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવને રખડવું થયું છે તેમ હજુ અંતકાળ પણ ચૌદ રાજલોકમાં પ્રદેશે પ્રદેશે જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે, ચૌદ બ્રહ્માંડમાં હજી પરિભ્રમણ કરશે, પ્રદેશે પ્રદેશે જન્મ મરણ કરશે. અજ્ઞાન અને મોહમાં એ શક્તિ રહેલી છે. તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે, તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. એમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તો તે 70 કોડાકોડી સાગરોપમનું થાય એમ જીને કહ્યું છે. તેથી વધારે કોઈ કર્મની પ્રકૃતિનું નથી, 70 કોડાકોડીનું છે. એમ નથી કે પહેલા સમયે 70 કોડાકોડીની બાંધી તો કહેશે જ, આમાં પાછી બીજા વર્ષે બીજા સમયે બીજી 70 કોડાકોડીની બાંધી, એવું જ કરે એવું કાંઈ નથી. જેવા જેવા પરિણામ થાય એવી એવી સ્થિતિ થાય એને. શું તેનો હેતુ સ્પષ્ટ છે, કે જો અનંત કાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. કાળને અનંતતાનું જો બંધન થતું હોય તો અનંત કાળે પણ મોક્ષ ન થાય. પણ એમ નથી, બંધન મર્યાદિત છે. કર્મનું બંધન મર્યાદિત છે એનો અર્થ એમ પણ થાય છે કે જીવનો વિભાવ ભાવ પણ મર્યાદિત છે. એમને લીધું છે, વિભાવ મર્યાદિત છે અને સ્વભાવ અમર્યાદિત છે. વચનાવ્રતમાં આવે છે, પેન્સિલના વચનામાં. વિભાવ મર્યાદિત છે અને સ્વભાવ છે તે અમર્યાદિત છે. એટલે કર્મની સ્થિતિ પણ મર્યાદિત. 70-70 કોડાકોડી આગળથી વધારે કોઈ પડે, એથી ઓછી પડે, વધારે ન પડે, એ મર્યાદિત છે. અને અનંતકાળે નહીતર તો અનંતકાળે મોક્ષ ન થાય. જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો અનંતકાળે પણ મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય, પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં બીજી વખત, ત્યાં વખતે બીજી તેવી સ્થિતિ સંભવ હોય. એવું જે મૌની કર્મ છે, એ મૌની કર્મની સ્થિતિ લાંબી પડી હોય, એ હજી પૂરી થવાની તૈયારી હોય, ત્યાં બીજી બાંધી લે. એમને એમ કરતાં કરતાં અનંતકાળ કાયદો છે. એકને એક કર્મ અનંતકાળ રહેતા નથી. હજુ બંધ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય, પૂરો થવા આવ્યો હોય, ત્યાં બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, પણ એવા મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે તેવા એક વખતે ઘણા બાંધે એમ ન બને. એક જ વખતમાં એવા ઘણા બાંધી લઈએ, 70 કોડા કોડી, પછી બીજા 70 કોડા કાઢીને, પછી 70 બીજા 70 કોડા કોડીને, એમ નહીં. જે બાંધે એક વખતે બાંધે, પછી બીજા સમયે બીજી બાંધે. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા, પ્રથમ નિવૃત્ત થવા પહેલાં જ બીજું તે સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પાછું ત્રીજું એવું, પ્રથમ એ પહેલાં ત્રીજું એવું સ્થિતિનું બાંધે, પણ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એવા સૌ એક મોહનીય કર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધા કરે એમ બને નહીં. જુદી જુદી સ્થિતિ પડે, જ્યારે જેવો ભાવ થાય એવી સ્થિતિ પડે. એમ બાંધા કરે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી, એમાં ભર્મ એવા પરિણામ નથી. મૌની કર્મની એ પ્રકારે સ્થિતિ છે, તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે. એમાં હવે બીજી જ વાત છે, મૌની કર્મ એક ભાવમાં કેટલીય વાર બાંધે, જ્યારે આયુષ કર્મની સ્થિતિ એવી છે કે એક જ વાર બાંધે, પછી બીજી બે વાર ન બાંધે. દરેકની વાત જુદી જુદી છે, એમ કે એક સાથે અનંતકાળ રખડવાની વાત છે નહીં. એટલે કે ડરવાની જરૂર, કર્મના બંધનથી ડરવાની જરૂર નથી, એમ તાત્પર્ય એ નીકળે છે. આયુષ કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થાય થયે આવતા ભાવનું આયુષ જીવ બાંધે. નવું આયુષ ક્યારે બાંધે? બે ભાગ ભોગવી લે ત્યારે. જેમ કે 81 વર્ષનું આયુષ હોય તો 54 વર્ષનું આયુષ ભોગવા પહેલાં નવું આયુષ ન બંધાય, 54મે વર્ષે બંધાય તો બંધાય. જો 54મે વર્ષે નવું આયુષ ન બાંધે તો બાકી રહેલા આયુષનો બે ભાગ ભોગવા પછી બંધાય. 27માંથી 18 વર્ષ સુધી નવું આયુષનો બંધાય પછી, એ પછી 18 વર્ષનું બાકી રહ્યા જો ન પડે આયુષનો બંધ, તો પછી 12 વર્ષ સુધી બીજો બંધ ન પડે આયુષનો, એમ થાય. ફરી 12 વર્ષે ન પડે તો બીજા 8 વર્ષ પછી સુધી ન બંધ પડે, એમ કરતા 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 છેલ્લે અંતર્મૃત્યુને એમાં સૂક્ષ્મ કાળ લીધો છે, છેલ્લે આયુષનો બંધ પડી જાય. એવી રીતે એક ભાવમાં આવતા એક ભાવનું આયુષ બાંધે, બીજા ભાવનું આયુષ ન બાંધે, અને તે પણ બે ભાગ ભોગવી લીધા પછી. એ તો એ અકારણીય વાત છે, એનું કોઈ કારણ નહીં. તે પહેલા બાંધે નહીં, તે પ્રથમ બાંધે નહીં એટલે એ પહેલા બાંધે નહીં. અને એક ભાવમાં આગામી કાળના બે ભાવનું આયુષ પણ બાંધે, એક જ ભાવનું બાંધે એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મબંધ ચાલ્યો આવે છે, એમ હોવા છતાં પણ તથાપિ તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અને એ કર્મની સ્થિતિ ગમે એવી વિટંબણાવાળી હોય તો પણ, અનંત દુઃખ અને ભવનો હેતુ થતા અને એમાં ઘણું દુઃખ થાય એવું હોય એવું હોવા છતાં પણ, જીતે જેમાં જીવ તેથી નિવૃત્ત થાય છે એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. હું નિકાચિતને નિદ્ધત કર્મને બાદ કરીને એમાંથી અનંત દુઃખ અને અનંત ભવનો હેતુ છે, છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે, છૂટવાનો ઘણો અવકાશ છે. આ એક આશાસ્પદ પરિસ્થિતિ છે કે જીવને છૂટવાનો અવકાશ ઘણો છે, કોઈ એક અંશ બાદ કરીને અપેક્ષા રાખીને. આવો પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે, પોતે વાંચેલું છે કર્ણાજ યોગનું, પોતે પણ ઘણું વાંચેલું ને ઘણું વિચારેલું, ઉપયોગ શક્તિ ઘણી છે ને. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહીને કર્મબંધ કહ્યો છે, કર્મબંધ કહ્યો છે પણ અવકાશ રાખીને કહ્યો છે, મોક્ષનો અવકાશ રાખીને કહ્યો છે. મૂંઝાવાની જરૂર, અરે રે મને ખબર નથી મારો ભૂતકાળ કેવો ગયો છે, મને જલ્દી જ્ઞાન ચડતું નથી, એમ બહુ મૂંઝાવાની જરૂર નથી. ન ચડે એની મૂંઝવણ થાય એનો વાંધો નહીં, પણ નિરાશ થવાની જરૂર નથી, એકદમ ડિપ્રેશનમાં આવવું નહીં, નિરાશામાં આવવું નહીં, નિરાશાવાદી થવું પણ નહીં, કેમ કે મોક્ષનો અવકાશ ઘણો છે એમ કહે છે. આ વાર્તા સંક્ષેપમાં આપણે લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલું સમાધાન થશે, અને ક્રમે કરી કે સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે. વિચારશો તો આગળ વધતા પૂરું સમાધાન થશે, નહીતર પ્રત્યક્ષ સમાગમ ન હોય તો તમને એનું સમાધાન બરાબર થઈ જશે. પછી જે સત્સંગના વિષયમાં એક પેરેગ્રાફ છે એમાં જરા ભાર દીધો છે સત્સંગ.